એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજની આપણી ચર્ચાનો વિષય છે 19મી સદીનો છેલ્લો ભાગ, ખાસ કરીને 1887ની આસપાસનો સમય, અને એ વખતે ગુજરાતી સાહિત્યની દુનિયામાં શું ચાલી રહ્યું હતું.
હા, એ બહુ રસપ્રદ સમય હતો.
એવો સમય જ્યારે ગુજરાતીમાં પુસ્તકો છપાવવાનું પ્રમાણ એમ કે વધી રહ્યું હતું, પણ સવાલ એ હતો કે આ જે વધારો હતો એ ખરેખર ગુણવત્તાની દ્રષ્ટિએ કેવો હતો.
બરાબર, માત્ર સંખ્યા વધે એ પૂરતું નથી હોતું.
તો આ સવાલના જવાબ શોધવા માટે આપણે નવલરામ પંડ્યાના એ જ વર્ષના એટલે કે 1887ના એક બહુ જ મહત્ત્વના લેખ ગુજરાતી સાહિત્યની વર્તમાન સ્થિતિ અને ભાવિ દિશા એમાં થોડા ઊંડા ઉતરીશું.
નવલરામ પંડ્યા એ સમયના મોટા ગજાના વિવેચક અને સાહિત્યકાર.
હા, તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે નવલરામજીએ પુસ્તકોના આ વધતા જતા પ્રવાહને કઈ રીતે જોયો, ગુણવત્તા વિશે એમની શું ચિંતાઓ હતી,
અને શા માટે એમને એમ લાગ્યું કે એક વ્યવસ્થિત સાહિત્યક વિવેચનની પરંપરા તાત્કાલિક ઊભી થવી જોઈએ.
બરાબર, તો ચાલો આ સાહિત્યના ઇતિહાસના એક અગત્યના વળાંક પર નજર કરીએ. શરૂઆતમાં તો નવલરામ પુસ્તકોની વધતી સંખ્યાથી ખુશ હતા, ખરું ને?
હા, એ વાત સાચી છે. એમને સંતોષ હતો કે ગુજરાતીમાં પુસ્તકો વધી રહ્યા છે અને એ આખા પ્રાંત માટે સારી વાત ગણાય.
એના કારણો શું જોતા હતા?
એ મુખ્યત્વે બે કારણો વિચારતા હતા. એક તો કદાચ વાચક વર્ગ વધ્યો હશે, લોકો વધુ વાંચતા થયા હશે. અને બીજું, જે કદાચ વધુ મહત્વનું હતું, કે કાઠિયાવાડના જે રજવાડાઓ હતા એમના તરફથી વિદ્યાને સાહિત્યને આશ્રય મળવાની શરૂઆત થઈ હતી.
અચ્છા, એ તો સારી નિશાની કહેવાય.
ચોક્કસ, પણ નવલરામ ત્યાં અટક્યા નહીં.
હા, કારણ કે માત્ર સંખ્યાથી સંતોષ માનનારા એ નહોતા. એમની ચિંતા ક્યાંક બીજે હતી નહીં, ખાસ કરીને પેલો રજવાડી આશ્રય.
બરાબર પકડ્યું. ત્યાં જ એમની વિવેચક દ્રષ્ટિ કામ કરે છે. એ ચેતવણી આપે છે કે જો રાજાઓ યોગ્યતા જોયા વગર બસ નામ ખાતર આશ્રય આપવા માંડશે તો
શું?
તો પછી નબળા કચરા જેવા લખાણો, એ પોતે બહુ આકરો શબ્દ વાપરે છે, ચિંથરિયા લખાણ, એનો ઉપદ્રવ વધી જશે.
ઓહ, એટલે ગુણવત્તા સાવ ઘટી જવાનો ભય.
હા, અને એનાથી સાહિત્યનું સ્તર નીચું આવે એ એમની મુખ્ય ચિંતા હતી.
તો શું એમનો આ ડર સાચો પડ્યો હતો? 1887 સુધીમાં શું સ્થિતિ હતી?
ના, રસપ્રદ વાત એ છે કે નવલરામ પોતે જ નોંધે છે કે છેલ્લા 4 વર્ષના અનુભવ પરથી એવું લાગે છે કે રજવાડાઓ હવે થોડો વિવેક વાપરતા થયા છે.
એટલે કે થોડો સુધારો દેખાયો.
હા, શરૂઆતમાં કદાચ થોડા નબળા, જેને એ છપાણિયા કહે છે, એવા પુસ્તકો આવ્યા હશે, પણ હવે એ પ્રવાસ સ્વાભાવિક રીતે ઓછો થઈ ગયો છે. એટલે 1887 આવતા સુધીમાં સ્થિતિ થોડી સુધરતી લાગી રહી હતી.
એનો મતલબ કે ખાલી સંખ્યા જ નહીં, ગુણવત્તામાં પણ થોડો ફરક પડ્યો હતો.
ચોક્કસ, નવલરામ કહે છે કે હમણાં જે પુસ્તકો આવી રહ્યા છે એમાંના ઘણા તો વિષયની દ્રષ્ટિએ, શૈલીમાં, કદમાં, છાપકામમાં બધી રીતે સારા છે.
કોઈ ઉદાહરણ આપે છે?
હા, એ પોતાના જ ટેબલનું ઉદાહરણ આપે છે. કહે છે કે છેલ્લા 5 મહિનામાં જ મારી પાસે 28 પુસ્તકો આવ્યા છે, અને એમાંથી 10 તો એવા છે જે દેખાવમાં અંગ્રેજી પુસ્તકો જેવા લાગે.
બાપરે, દળદાર હશે.
હા, સરેરાશ 300 પાનાથી વધારે, 3 તો લગભગ 900 પાનાના ગ્રંથો જેવા, અને 3 તો સરસ મજાના સોનેરી પૂઠાવાળા.
વાહ, એટલે દેખાવમાં તો સુધારો હતો જ.
અને ગુણવત્તાની વાત કરીએ તો એ કહે છે કે આ 28માંથી એક પણ સાવ ફેંકી દેવા જેવું નથી, અડધા તો ખરેખર વખાણવા લાયક છે. અને પછી એક બહુ મહત્વની વાત કરે છે. કહે છે કે 10 વર્ષ પહેલા જો આમાંથી એકાદ પુસ્તક પણ છપાયું હોત ને, તો એના પર મોટો વિવેચન લેખ લખાયો હોત.
અચ્છા, એનો મતલબ કે સ્તર ખરેખર ઊંચું આવ્યું હતું.
હા, પણ અહીં જ એક નવી મુશ્કેલી શરૂ થઈ.
કઈ મુશ્કેલી?
કે જો આટલા બધા સારા નોંધપાત્ર પુસ્તકો આવવા માંડે, તો પછી એ બધા વિશે લખવું કઈ રીતે?
ઓહ, એટલે કે સંખ્યા એટલી વધી ગઈ કે?
બરાબર, સંખ્યા એટલી વધી કે એમની ટૂંકી નોંધ લખવાનું પણ અઘરું થઈ ગયું. એ કહે છે કે ગયા જૂનમાં મેં 33 પુસ્તકોની ખાલી યાદી જ આપી હતી, એની સમીક્ષા કરું એ પહેલાં તો બીજા 28 આવી ગયા.
અને આ જ મુદ્દો નવલરામને એમના લેખના કેન્દ્રવર્તી વિચાર પર લાવે છે, વિવેચનની તાતી જરૂરિયાત. આટલા બધા પુસ્તકો આવે તો વાચકને ખબર કેમ પડે કે શું વાંચવા જેવું છે?
એકદમ સાચી વાત. અહીં નવલરામ બહુ ભારપૂર્વક કહે છે કે આટલા બધા પુસ્તકોનું મૂલ્યાંકન કરવા માટે હવે વર્તમાનપત્રો કે માસિકો પૂરતા નથી.
કેમ નહીં?
વર્તમાનપત્રોએ તો આ કામ છોડી જ દીધું છે અને એ એમનું મુખ્ય કામ પણ નથી. અને માસિકો જે કરે છે એ ઘણીવાર ઉપર છલ્લું હોય છે, ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ નથી હોતું.
એટલે સરખું મૂલ્યાંકન ન થાય.
હા, એનાથી ન તો વાચકને ફાયદો થાય, ન તો લેખકને પોતાની ખામીઓ સમજાય.
તો પછી ઉપાય શું? નવલરામ શું રસ્તો બતાવે છે?
એમનો રસ્તો બહુ સ્પષ્ટ છે. એ કહે છે કે હવે સમય આવી ગયો છે કે એક મોટું, ગંભીર અને નિયમિતપણે પ્રકાશિત થતું ત્રૈમાસિક વિવેચન પત્ર શરૂ થાય.
ત્રૈમાસિક એટલે દર 3 મહિને?
હા, એક એવું સામયિક જે ફક્ત પુસ્તકોની યાદી ના આપે પણ એનું ગંભીરતાથી નિષ્પક્ષ રીતે વિશ્લેષણ કરે, મૂલ્યાંકન કરે.
અને આની જરૂર એમને કેમ વધારે લાગી, કોઈ ખાસ પુસ્તકના સંદર્ભમાં?
હા, એ વખતે ગોવર્ધનરામ ત્રિપાઠીનું સરસ્વતીચંદ્ર પ્રકાશિત થઈ રહ્યું હતું, એનો પહેલો ભાગ આવી ગયો હતો.
ઓહ, સરસ્વતીચંદ્ર! નવલરામ એના વિશે શું માને છે?
નવલરામ સરસ્વતીચંદ્રને ખૂબ જ ઊંચી કૃતિ ગણે છે. એને સ્વબુદ્ધિથી લખાયેલી પાંડિત્યપૂર્ણ અને રસાળ નવલકથા કહે છે.
સરખામણી પણ કરે છે કોઈની સાથે?
હા, કહે છે કે એની સરખામણી અંગ્રેજી નવલકથાઓ સાથે થઈ શકે. અને એટલું જ નહીં, આપણી પહેલી નવલકથા કરણ ઘેલો કરતાં પણ અમુક બાબતોમાં એને ચડિયાતી ગણે છે.
વાહ!
જોકે એ એમાં અમુક દોષો પણ જુએ છે. પણ એમનો મુખ્ય મુદ્દો એ છે કે આવી મહત્વની કૃતિને પૂરો ન્યાય આપવા માટે, એના ગુણદોષની ઝીણવટ ભરી ચર્ચા કરવા માટે લાંબુ વિગતવાર વિવેચન જોઈએ. અને એ કામ કોઈ માસિકમાં ઉપરછલ્લી રીતે ન થાય, એના માટે ત્રૈમાસિક જેવું ગંભીર પ્લેટફોર્મ જ જોઈએ.
સમજાયું. એટલે સારા સાહિત્યને ઓળખવા અને એનું યોગ્ય મૂલ્યાંકન કરવા માટે ગંભીર વિવેચન અનિવાર્ય છે. બીજા કોઈ પુસ્તકો કે પ્રયત્નોનો ઉલ્લેખ કરે છે?
હા, કરે છે ને. બૃહત કાવ્યદોહન નામના એક મોટા પ્રોજેક્ટની ખૂબ પ્રશંસા કરે છે. એના 2 ભાગ નીકળી ચૂક્યા હતા, કુલ 10 ભાગ થવાના હતા.
એ શું હતું, કાવ્યોનો સંગ્રહ?
હા, પ્રાચીન અને અર્વાચીન સારા કાવ્યોનો સંગ્રહ. નવલરામ કહે છે કે આવા શિષ્ટ કાવ્યોના સંગ્રહ વગર આપણું સાક્ષરપણું અધૂરું છે, જાણે વેડુની ભીંત પર ઊભું હોય.
સાચી વાત.
આ સિવાય શ્રી વિક્ટોરિયાનું જીવનચરિત્ર, અરેબિયન નાઇટ્સનું એક સારું ભાષાંતર, પછી બાઈ મહાલક્ષ્મીનું ઘર સત્તા, જે સ્માઇલના પુસ્તકનું ભાષાંતર હતું.
અચ્છા, એમાં લેખિકા સ્ત્રી હતા એ વાતની નોંધ લીધી એમણે?
હા, એ વાતને સકારાત્મક રીતે જુએ છે. અને પ્રયાગજી ઠાકરશીના પ્રમાણ સહસ્ત્રી ગ્રંથને પણ વખાણે છે, જોકે એના કર્તાના અવસાન બદલ દુઃખ વ્યક્ત કરે છે.
એટલે માત્ર વાર્તા નવલકથા જ નહીં, જ્ઞાન અને ચરિત્રના પુસ્તકોને પણ એ મહત્વ આપતા હતા?
બિલકુલ. પણ આ બધાના મૂલ્યાંકન માટે વિવેચનની જરૂર તો ખરી જ.
તો વિવેચનનું કામ શું? એ કોને કોને ઉપયોગી થાય?
નવલરામ બહુ સ્પષ્ટ છે, વિવેચન 2 પક્ષે ઉપયોગી છે. એક તો વાચકને, શું વાંચવા જેવું છે, શું નથી, કોને ઉત્તેજન આપવું એ સમજવામાં મદદ કરે.
અને બીજું,
લેખકને.
હા, લેખકને પણ એટલું જ ઉપયોગી, પોતાની કૃતિમાં શું ખામી છે એ જાણવા મળે, શૈલી કઈ રીતે સુધારવી એ સમજાય અને સારું લખવાની પ્રેરણા મળે.
અને જો સારું વિવેચન ન હોય તો?
તો પછી પેલી કહેવત છે ને, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા, બધું સરખું જ ગણાય. સારું શું ને નરસું શું, એનો ભેદ જ ન રહે, ગુણવત્તાનું ધોરણ જળવાય નહીં.
બરાબર. વિવેચનની આટલી હિમાયત કર્યા પછી નવલરામ પોતે કેટલાક પુસ્તકોની સમીક્ષા પણ કરે છે એમના લેખમાં. એમાં પેલું સ્થાનિક સ્વરાજ્ય પરના 2 પુસ્તકો છે એની વાત રસપ્રદ છે. એ વિષય નવો હતો એ વખતે, નહીં?
હા, ખૂબ જ નવો અને ચર્ચાસ્પદ. લોર્ડ રિપને 1882માં ઠરાવ પસાર કર્યો હતો અને એના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, મ્યુનિસિપાલિટી, લોકલ બોર્ડ વગેરે બની રહી હતી.
એટલે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ લોકોને આ નવા કાયદા અને વિષયની માહિતી મળે એ માટે પુસ્તકો લખાવ્યા હતા. નવલરામે એમાંથી 2 પુસ્તકોની સમીક્ષા કરી, એક રાવસાહેબ કેશવલાલ મોતીલાલનું અને બીજું રાવસાહેબ મૈયારામ શંભુનાથનું.
અને એમનું શું કહેવું હતું એ બંને વિશે?
પહેલા તો એમણે બંને લેખકોની એક સામાન્ય ભૂલ પકડી પાડી.
કઈ ભૂલ?
બંને લેખકો સ્થાનિક સ્વરાજ્ય એટલે કે લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ અને પ્રજાસત્તાક રાજ્ય એટલે કે રિપબ્લિક, આ બંનેને ભેળવી દેતા હતા.
અચ્છા,
નવલરામે સ્પષ્ટ કર્યું કે સ્થાનિક સ્વરાજ્ય એટલે રાષ્ટ્રના નહીં પણ સ્થાનિક કક્ષાના ગામ, તાલુકા, જિલ્લાના કામો સ્થાનિક લોકો ચલાવે તે. રાજાશાહી હોય કે લોકશાહી, એની અંદર આ સ્થાનિક વ્યવસ્થા હોઈ શકે. શબ્દ નવો હતો એટલે કદાચ એના મૂળ અર્થ પરથી ગેરસમજ થઈ હશે.
બરાબર, આ સ્પષ્ટતા મહત્વની છે. પછી બંને પુસ્તકોની અલગ અલગ સમીક્ષામાં શું કહ્યું?
રાવ સાહેબ, મૈયારામના પુસ્તકની એમણે થોડી ટીકા કરી, કારણ કે મૈયારામે આર્યોના સમયથી માંડીને મરાઠાઓ સુધીનો લાંબો ઇતિહાસ અને સ્મૃતિઓના શ્લોકો વગેરે આપ્યું હતું, જે કદાચ જાણવા જેવું હશે, પણ સ્થાનિક સ્વરાજ્યનો મુખ્ય વિષય સાથે સીધું જોડાયેલું નહોતું.
એટલે કે વિષયાંતર જેવું થયું.
હા, નવલરામ કહે છે કે એના બદલે ભારતમાં જે જૂની ગ્રામ પંચાયતોની વ્યવસ્થા હતી, જે વિલેજ કમ્યુનિટીઝ હતી, એના પર વધુ ભાર આપવાની જરૂર હતી, કારણ કે એ જ સાચું પરંપરાગત સ્થાનિક સ્વરાજ્ય હતું.
એ વાત પણ સાચી.
અને એમણે એ પણ નોંધ્યું કે આ જૂની વ્યવસ્થાને કારણે જ મોટા રાજકીય ફેરફારોની અસર સામાન્ય માણસ પર ઓછી પડતી હતી.
અને અંગ્રેજ શાસન અને લોર્ડ રિપન વિશે
એ કહે છે કે અંગ્રેજો આવ્યા ત્યારે આ જૂની પદ્ધતિઓ નબળી પડી ગઈ હતી, લોકો નિષ્ક્રિય હતા. શરૂઆતમાં અંગ્રેજોએ બધું પોતાના હાથમાં લીધું, પણ પછી એમને સમજાયું કે વહીવટ માટે લોકોનો સાથ જરૂરી છે, અને એટલે લોર્ડ રિપનનો 1882નો ઠરાવ આવ્યો, જેને નવલરામ સ્થાનિક સ્વરાજ્યનો મોટો પટો કહે છે.
મોટો પટો, સરસ શબ્દ વાપર્યો.
હા, અને એના આધારે જ મુંબઈ સરકારે 1884માં કાયદા બનાવ્યા.
તો છેવટે બેમાંથી કયું પુસ્તક નવલરામને વધુ સારું લાગ્યું?
બંને પુસ્તકો કાયદા સમજાવે છે, પણ કેશવલાલના પુસ્તકમાં પાછળ પરિશિષ્ટમાં મૂળ કાયદાઓ આપેલા છે એટલે એ વધુ ઉપયોગી બને. નવલરામ પણ સોસાયટીની જેમ કેશવલાલના પુસ્તકને જ પસંદ કરે છે.
અને મયારામના પુસ્તક વિશે છેલ્લે શું કહે છે?
એમ કહે છે કે મયારામની ભાષા સારી છે, પણ વિષયની ચર્ચા ઓછી છે અને સરકારી વહીવટની ટીકા જ વધારે પડતી કરી છે.
અને પેલી વિચિત્ર વાત?
હા, સૌથી વિચિત્ર વાત એ છે કે આટલી ટીકા કર્યા પછી મયારામ છેલ્લે તારણ એવું કાઢે છે કે જ્યાં સુધી ગામે ગામ અંગ્રેજી શિક્ષણ ના ફેલાય અને લોકોનો નૈતિક વિકાસ ના થાય, જે આજન્મારામાં શક્ય નથી લાગતું, ત્યાં સુધી લોકો સ્થાનિક સ્વરાજ્ય માટે લાયક જ નથી.
શું વાત કરો છો, આ તો વિરોધાભાસ કહેવાય.
હા, નવલરામને પણ આશ્ચર્ય થાય છે કે જો લોકો લાયક જ નથી તો પછી સરકારી વહીવટની આટલી ટીકા શા માટે કરી.
ખરેખર નવાઈ જેવી વાત છે. સારું, આ ગંભીર વિષય પછી કોઈ હળવા સાહિત્ય તરફ પણ નજર નાખે છે નવલરામ?
હા, એક નાનકડા પણ મહત્વના પુસ્તકની વાત કરે છે, પ્રમદા અથવા સદગુણી વહુ.
આ શું હતું, નવલકથા?
હા, નવલરામ નોંધે છે કે એ સમયે આપણા હિન્દુ સંસારનું સાચું ચિત્ર બતાવતી સારી નવલકથાઓ બહુ ઓછી હતી, અને એવામાં આ પ્રમદા એમને બહુ ગમી ગઈ.
શું ખાસ હતું એમાં?
એને હિન્દુ સંસારનું ઉત્તમ રસ પડે તેવું અને એકદમ જીવંત ચિત્ર ગણાવે છે. કહે છે કે દરેક હિન્દુ ઘરમાં વંચાવું જોઈએ.
મૂળ ગુજરાતી હતી?
ના, મૂળ બંગાળી હતી. એનો અંગ્રેજીમાં પણ અનુવાદ થયેલો. ગુજરાતી અનુવાદ કોણે કર્યો અને બંગાળી પરથી કે અંગ્રેજી પરથી એ સ્પષ્ટ નથી, પણ ભાષાના એ ખૂબ વખાણ કરે છે.
ભાષા કેવી હતી?
કહે છે કે ભાષા એટલી શુદ્ધ, રૂઢિપ્રયોગવાળી અને સહજ છે કે જાણે મૂળ ગુજરાતીમાં જ લખાઈ હોય. એ સમયના ગુજરાતી ગદ્યને જોતા આ બહુ મોટી વાત હતી, એટલે એને નમૂનારૂપ, બોધદાયક અને રસાળ વાર્તા ગણે છે.
અને આ બંગાળી અનુવાદની વાત પરથી નવલરામ એક સૂચન પણ કરે છે નહીં ગુજરાતીઓ માટે?
હા, એ બહુ મહત્વનું સૂચન છે. એ કહે છે કે જે ગુજરાતીઓ અંગ્રેજી નથી ભણી શકતા પણ જેમને વાંચવાનો શોખ છે, એમણે બંગાળી ભાષા શીખવી જોઈએ.
બંગાળી કેમ?
કારણ કે લિપિ ભલે જુદી હોય પણ મરાઠીની જેમ 6-1 મહિનામાં શીખી શકાય, અને એ વખતે બંગાળી સાહિત્ય ઘણું આગળ હતું, સમૃદ્ધ હતું, એમાંથી ઘણું જાણવા મળે અને સારા અનુવાદો પણ કરી શકાય.
કોઈનું ઉદાહરણ આપે છે?
હા, નારાયણ હેમચંદ્રનું ઉદાહરણ આપે છે, જેમના પર બંગાળીનો ઘણો પ્રભાવ હતો.
રસપ્રદ. સાહિત્ય અને સમાજ પછી હવે ભાષાના જ એક ટેકનિકલ પાસા પર આવે છે, જોડણી. આ મુદ્દો તો હંમેશા ગરમાગરમ રહે છે.
હા, અને એ સમય પણ હતો. ભાષાનું શુદ્ધ સ્વરૂપ શું, જોડણી કેવી હોવી જોઈએ, એની ઘણી ચર્ચા ચાલતી. નવલરામ અહીં નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાના એક નાના પુસ્તક, લગભગ 50 પાનાનું ચોપાણિયું હતું, એની નોંધ લે છે.
કયું પુસ્તક?
ગુજરાતી ભાષાની હાલની જોડણીની પદ્ધતિ વિશે વિચાર.
અચ્છા, નરસિંહરાવ દિવેટિયા, કુસુમ માળાના કવિ.
હા, એ જ. સ્વ ભોળાનાથ સારાભાઈના પુત્ર, અંગ્રેજી સંસ્કૃતના જાણકાર નવલરામ એમના જ્ઞાન અને ઉત્સાહની કદર કરે છે.
એમની વિદવત્તા, પ્રાકૃત વ્યાકરણોનો અભ્યાસ, ભાષાશાસ્ત્ર તરફનો ઝોક એ બધું બિરદાવે છે. પણ એમના વિચારો વિશે શું કહે છે?
પહેલા તો શૈલીની ટીકા કરે છે. કહે છે કે ભાષા બહુ વધારે પડતી શાસ્ત્રીય અને સૂકી છે. સામાન્ય વાચક કદાચ વાંચીને કંટાળી જાય. શાસ્ત્રીય વિષય પણ સરળતાથી કહેવો જોઈએ.
અને વિચારોનું શું? જોડણી સુધારાના જે સૂચનો હતા
એ વિશે એમનું મત મિશ્ર છે. કહે છે કે વિચારો ગંભીર છે અને અમુક વાતો કદાચ સ્વીકારી પણ શકાય. પણ
શું?
પણ મોટાભાગના સૂચનો એટલા બધા ક્રાંતિકારી છે, જોડણીમાં એટલા મોટા ફેરફાર સૂચવે છે કે એનાથી પેલો ભાષાના પ્રાંતભેદનો ઝઘડો સુરતી, ચરોતરી, કાઠિયાવાડી જે માંડ શાંત પડ્યો હતો એ પાછો ઊભો થાય.
ઓહ, એટલે કે ભાષામાં ભાગલા પડવાનો ડર હતો?
હા, નવલરામ ભાષાની એકતા જાળવવા માંગતા હતા. એમનો અભિગમ વધુ વ્યવહારુ હતો. એ કહેતા કે આવા મોટા ફેરફારો કરવા કરતાં બધાને સાથે રાખીને સમાધાન કરીને ચાલવું જોઈએ. સંરક્ષક અથવા સમાધાની માર્ગ લેવો જોઈએ.
એટલે જોડણીમાં ક્રાંતિના પક્ષમાં નહોતા?
બરાબર. એ કહે છે કે આ વિષય પર હું ભવિષ્યમાં વિગતવાર લખીશ, પણ અત્યારે મારો ગુજરાતી ભાષાનું એક્યવાળો લેખ વાંચી લેવો.
જોડણીની વાત નીકળી છે તો નરસિંહ રાવના વિચારો તો ક્રાંતિકારી હતા, પણ નવલરામ બીજા એક વિદ્વાનની જોડણીની વાત કરે છે જે એમને કદાચ એનાથી પણ વધુ વિચિત્ર લાગી હશે.
હા, એ કિસ્સો પણ રસપ્રદ છે. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીનો.
એમણે શું કર્યું હતું?
એમણે પોતાની એક જૂની કૃતિ અસ્તોદય તથા નર્દમયંતીની ત્રીજી આવૃત્તિ છપાવી અને એમાં એક નવો જ જોડણીનો નિયમ દાખલ કર્યો, ખાસ કરીને ક્રિયાપદોના ભૂતકાળના રૂપમાં.
કેવો નિયમ?
જેમણે પોતાનું નામ પણ મનઃ સુખરામ વિસર્ગ સાથે લખવાનું શરૂ કર્યું હતું, એમણે હું આવ્યોને બદલે હું આવો નીચે ટપકું મૂકીને અને તે આવ્યોને બદલે તે આવું નીચે ટપકું મૂકીને આવું લખવાનું ચાલુ કર્યું.
હે, આ તો સાવ જ અજુકતું લાગે. નવલરામે શું કહ્યું?
નવલરામ કહે છે કે મનસુખરામ જેવા વિદ્વાન પાસે આ ફેરફાર માટે કારણો તો હશે જ, પણ ભાષા જે રીતે બોલાય છે, જે રૂઢી છે, એનાથી આટલો વિરોધાભાસી પ્રયોગ લોકોમાં હાસ્યાસ્પદ જ ગણાશે.
એટલે કે સ્વીકાર્ય નહીં બને.
હા, અને એ પોતાના મિત્રના આ પ્રયોગથી દુઃખ પણ વ્યક્ત કરે છે. આ બતાવે છે કે નવલરામ ભાષાના વિકાસમાં પણ રૂઢી અને વ્યાપક સ્વીકૃતિને મહત્વ આપતા હતા. અખતરા કરવા ખાતર અખતરા નહીં.
અત્યાર સુધી આપણે ગુજરાતી પુસ્તકોની જ વાત કરી, પણ લેખના અંતભાગમાં નવલરામ એક અંગ્રેજી પુસ્તકની સમીક્ષા કરે છે.
આવું કેમ? હા, આ થોડું અલગ લાગે, પણ એનું કારણ છે. પુસ્તક હતું કોમન થોટ્સ ઓન સિરિયસ સબ્જેક્ટ્સ, એટલે કે ગંભીર વિષયો પર સામાન્ય વિચારો.
લેખક કોણ હતા?
રાજકોટની રાજકુમાર કોલેજના પ્રિન્સિપાલ ચેસ્ટર મેકનોટન. આ પુસ્તક એમણે કોલેજના રાજકુમારોને જે પ્રવચનો આપ્યા હતા તેના પર આધારિત હતું.
અચ્છા, એટલે ભવિષ્યના રાજાઓ માટેનું પુસ્તક. એમાં નવલરામને કેમ રસ પડ્યો?
કારણ કે નવલરામ એના હેતુથી બહુ પ્રભાવિત થયા હતા. પુસ્તકનો હેતુ હતો રાજકુમારોને સામાન્ય ધર્મ, નૈતિકતા અને કર્તવ્યોનું ભાન કરાવવાનો. નવલરામ માનતા હતા કે ભવિષ્યના શાસકો માટે ખાલી ભણતર કરતા કર્તવ્યનું જ્ઞાન વધુ જરૂરી છે. એ સમયની સરકારી કેળવણી મોટેભાગે ધર્મનિરપેક્ષ હતી, નૈતિકતા પર ભાર ઓછો હતો. એની સામે મેકનોટનનો આ પ્રયાસ ધર્મયુક્ત કેળવણી, જોકે અહીં ધર્મ એટલે નૈતિક ફરજો, એ દાખલ કરવાનો હતો. નવલરામ આની ખૂબ પ્રશંસા કરે છે.
કેવા વિષયો હતા એ પુસ્તકમાં?
ઘણા સારા વિષયો હતા, જેમ કે ઈશ્વરની હાજરી, શ્રદ્ધા, પ્રાર્થનાનું મહત્વ, આપણી ફરજ, સત્ય, મન વચન કર્મથી શુદ્ધ આચરણ, જેન્ટલમેન કોને કહેવાય એની બહુ સરસ સમજૂતી, નાની નાની ફરજોનું મહત્વ, જે નવલરામને બહુ ગમ્યું.
હા, એ અગત્યનું છે.
પછી મિત્રતા, પાડોશી પ્રત્યે દયા, મહારાણી પ્રત્યે વફાદારી, પ્રાણીઓ પર દયા, રમતગમત, આવા ઘણા વિષયો પર સાદી ભાષામાં પણ ગહન વાત કરી હતી.
તો નવલરામે આ અંગ્રેજી પુસ્તકની સમીક્ષા ગુજરાતી લેખમાં કેમ લીધી? ગુજરાતની પ્રજાને એનાથી શું?
કારણ કે નવલરામ દૂરનું વિચારતા હતા. એ સમજતા હતા કે આ રાજકુમારો કાલે ઉઠીને કાઠિયાવાડ અને ગુજરાતના રાજાઓ બનશે.
બરાબર.
જો એમનામાં સારા સંસ્કાર પડશે, એ પોતાની ફરજ સમજશે, નૈતિક રીતે વર્તશે, તો એની સારી અસર આડકતરી રીતે લાખો પ્રજા પર પડશે. જે દેશ સુધારાના કામો ખાલી વાતોમાં રહી જાય છે તે કદાચ ખરેખર થાય. એટલે પુસ્તક ભલે અંગ્રેજીમાં હતું, એની અસર ગુજરાતના ભવિષ્ય પર હતી.
વાહ, ખરેખર નવલરામની દૃષ્ટિ કેટલી વિશાળ હતી. માત્ર સાહિત્ય નહીં પણ સમાજ અને શાસન સુધી પહોંચતી હતી. તો આ આખી ચર્ચા પરથી 1887ના એ સમય અને નવલરામના વિચારો વિશે આપણે શું કહી શકીએ? મુખ્ય મુદ્દા શું?
મુખ્ય મુદ્દો એ છે કે 1887નું વર્ષ ગુજરાતી સાહિત્ય માટે એક મહત્વનો પડાવ હતો. પુસ્તકો વધી રહ્યા હતા, થોડી ગુણવત્તા પણ સુધરી રહી હતી, ઉત્સાહ હતો, પણ સાથે સાથે આ બધું કઈ દિશામાં જઈ રહ્યું છે એની ચિંતા પણ હતી. અને નવરામ પંડ્યા આ પરિસ્થિતિના એક ખૂબ જાગૃત, સતેજ અને નીડર વિવેચક તરીકે સામે આવે છે.
એમણે ખાલી પરિસ્થિતિનું વર્ણન નથી કર્યું પણ એમાંથી માર્ગ કાઢવાનો રસ્તો પણ બતાવ્યો. એમણે કહ્યું કે એક સશક્ત, નિયમિત અને નિષ્પક્ષ સાહિત્યિક વિવેચનની પરંપરા તાત્કાલિક ઊભી થવી જોઈએ, વાચક અને લેખક બંનેના ભલા માટે.
હા, અને એમને પોતે પણ એ દિશામાં કામ કર્યું. સરસ્વતીચંદ્ર જેવી કૃતિનું મહત્ત્વ સમજાવ્યું, સ્થાનિક સ્વરાજ્ય જેવા નવા વિષય પર સ્પષ્ટતા કરી, પ્રમદા જેવી સામાજિક વાર્તાને બિરદાવી અને જોડણી જેવા ભાષાના મુદ્દાઓ પર પણ પોતાના સ્પષ્ટ મત રજૂ કર્યા.
અને એમની એ ચિંતાઓ, ખાસ કરીને ગુણવત્તા વિરુદ્ધ જથ્થો અને સારા નરસાને પારખવા માટે વિવેચનની જરૂરિયાત, એ આજે પણ ક્યાંક લાગુ પડે છે નહીં?
બિલકુલ. લગભગ 150 વર્ષ પહેલાં નવલરામે જે વાત કરી હતી તે આજના ડિજિટલ યુગમાં જુઓ, માહિતીનો, કન્ટેન્ટનો કેવો ધોધ વહી રહ્યો છે.
સાચી વાત છે.
આજે જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રકાશક બની શકે છે, કંઈ પણ લખીને મૂકી શકે છે, ત્યારે સાચી, સચોટ, વિચાર પ્રેરક માહિતી કે સાહિત્ય કયું એ પારખવું વધુ અઘરું નથી બન્યું? નવલરામની એ ચિંતા આજે જાણે નવા સ્વરૂપે આપણી સામે છે.
ખરેખર આ મુદ્દો વિચારવા જેવો છે. ગુણવત્તા અને ગંભીર વાંચન આપણે આજના યુગમાં કઈ રીતે જાળવી શકીએ? આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.